તારીખ 21/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 120.
અરવિંદ દેવ સિદ્ધ દેવ સ્વરૂપ નિરૂપણ કર્યું, તેમના ગુણ સ્તુતિ પણ કરી. હવે સિદ્ધ દેવ નું વર્ણન કરીએ છીએ. સિદ્ધ નિરાકાર પરમાત્મા છે, ભૌગોલિક આકાર જેને નથી, અને જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા અથવા બીજા કોઈ પણ ઇન્દ્રિયના જ્ઞાન દ્વારા જે જ્ઞાન ગોચર થતા નથી, જેનો આકાર જ્ઞાન ગોચર થતો નથી. 64મા છેલ્લો પારિગ્રહ. તેથી તેમને નિરાકાર કહેવામાં આવે છે. એનો અર્થ એ નથી કે તેમના આત્મપ્રદેશોને કોઈ આકાર નથી, આકાશની વત આકાશને કોઈ આકાર નથી, ક્ષેત્રથી અનંત હોવાથી, અથવા એ આકાશનો ક્ષેત્ર મર્યાદા નહીં હોવાથી એની ક્ષેત્રની બાઉન્ડરી બાંધી શકાતી નથી. જ્ઞાનમાં પણ, કેવળ જ્ઞાનમાં, કેવળ જ્ઞાન અનંત છે, આકાશનું ક્ષેત્ર પણ અનંત છે. કેવળ જ્ઞાનમાં ક્ષેત્રને લંબાવતા જોતા લંબાવે તો આ આકાશનો છેલ્લો પ્રદેશ એવું નથી. અહીંયા એમ કહેવું નથી, અહીંયા તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જેમ શરીરનો આકાર જોઈ શકાય છે, એ રીતે સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશોનો આકાર દેહરહિત એકલો આત્મા છે ત્યાં તે જોઈ શકાતો નથી. તેથી તેને નિરાકાર કહીએ, અપેક્ષિત છે. નિરાકાર છે તો નીચે છેલ્લી લીટીમાં લીધું કે ચરમ દેહથી કિંચિત ન્યૂન પ્રદેશોની આકૃતિ રૂપ આકાશરૂપ વ્યંજન પર્યાયથી શરીર છે. આકાશરૂપ એટલે રૂપી. એ સિદ્ધ નિરાકાર પરમાત્મા છે. અનંત ગુણરૂપ થયેલા પોતાના અનંત સુખને ગુણોને પર્યાયથી વેદી દ્રવગુણને ભોગવે છે. અનંત ગુણરૂપ થયેલા પોતાના અનંત સુખને ભોગવે છે એમ કેવું છે. અનંત ગુણરૂપ થયેલા એટલે પરિપૂર્ણ થયેલા પોતાના સુખને ભોગવે છે. બીજા પણ અનંત ગુણો પ્રગટ થાય છે, તેથી પર્યાયથી વેદીને, વેદવાનું કાર્ય પર્યાયમાં છે, પર્યાયથી વેદીને દ્રવગુણને ભોગવે છે. જેવા દ્રવગુણ છે એવા દ્રવગુણનો સ્વ સ્વરૂપે અનુભવ કરે છે, એને ભોગવે છે એમ કહેવામાં આવે છે. કાય તો પર્યાય અંશમાં જ થાય છે, દ્રવગુણમાં કોઈ કાર્ય થતું નથી. કાર્ય થવાનો ધર્મ નથી દ્રવગુણને, કાર્ય થવાનો ધર્મ પર્યાય અંશમાં જ છે. તેથી ભાષા ગમે તે પ્રકારે થઈ હોય તો પણ ત્યાં વસ્તુ વ્યવસ્થા આ રીતે છે, તેમાં ફેરફાર થતો નથી. કાર્ય પર્યાય અંશમાં થાય છે, દ્રવ્ય ને ગુણ ત્રિકાળ ધ્રુવ રહે છે, એવા ને એવા સદ્રશ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રમાણથી જોઈએ તો દ્રવ્ય પરિણમે છે, કેમ કે પ્રશ્ન છે એની અંદર એટલી સ્પષ્ટતા નથી કે પ્રમાણથી કે નહીંથી. પ્રશ્ન તો એ છે કે દ્રઢ પરિણમે છે કે પર્યાય પરિણમે છે, પણ આ પ્રશ્ન નહીંથી પૂછવો છે કે પ્રમાણથી પૂછવો છે? જો નહીંથી પૂછો તો પર્યાય પરિણમે છે, પ્રમાણથી પૂછો તો દ્રઢ પરિણમે છે. પ્રમાણનો વિષય દ્રઢ છે, નહીંનો વિષય એક અંશ છે તે પર્યાય છે. એટલે એકાંતે પર્યાય પરિણમે છે એમ પણ નહીં, અને એકાંતે દ્રવ પરિણમે છે એમ પણ નહીં. આમ છે પર્યાય અર્થિક નહીંથી પર્યાય પરિણમે છે. એ તો 114મી ગાથાનો વિષય છે પ્રવચન સામે, કે બીજી આંખ બંધ કરી દો તો જેનું પ્રયોજન પર્યાયંશને જોવાનું છે તેને પર્યાયાર્થિક નહીં કહીએ. તો જે જ્ઞાનનું પ્રયોજન, જે જ્ઞાનાંશનું પ્રયોજન પર્યાય માત્રને વિષય કરવાનું છે, તે પર્યાયને પરિણમતી જોવે છે. તે જ્ઞાનાંશ દ્રવ્યને નહીં જોતો હોવાથી ત્યાં દ્રવ્ય પરિણમે છે એ વાત ક્યાં રહી? એ વાત ત્યાં રહેતી નથી, સ્પષ્ટ છે. અને પર્યાય કોઈ વસ્તુ નહીં હોવાથી, પર્યાય કોઈ પદાર્થ, આખી આખો પદાર્થ નહીં હોવાથી, જો પ્રમાણની દ્રષ્ટિએ જુઓ તો વસ્તુ પરિણમે છે, પદાર્થ પરિણમ તો જોવામાં આવે છે. નય જ્ઞાન પણ એ રીતે કરવામાં આવે છે. નય જ્ઞાન પણ પ્રમાણ સહિત જ કરવામાં આવે છે, પણ ત્યાં નય જ્ઞાનનો વિષય જુદો પાડીને સમજાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે છે. પ્રવચન સારની અંદર જે નય જ્ઞાનનો વિષય લીધો છે એમાં દ્રવ્ય પર્યાયને એ આવ્યું છે, અને દ્રવ્ય દ્રવ્યને એ આવ્યું છે એમ દ્રવથી જ વાત લીએ છે. એટલે પ્રમાણને સાથે રાખીને નય વિવિક્ષા ત્યાં ચાલે છે. 47 નયની વિવિક્ષા ચાલી છે, તે પ્રમાણને સાથે રાખીને ચાલી છે. તેથી કોઈને માત્ર એક નય રૂપ આખી વસ્તુનો એકાંત ન થાય એવી ત્યાં પદ્ધતિ છે કહેવાની. અહીંયા જો શું કહ્યું, અનંત ગુણરૂપ થયેલા પોતાના અનંત સુખને ગુણો અને પર્યાયથી વેદીને, પર્યાયથી વેદે છે છતાં ગુણો અને પર્યાયથી વેદીને. ગુણમાં વેદવાનું કાર્ય નથી, પણ ગુણ પ્રગટ થયા છે એટલે ગુણોથી અને પર્યાયથી વેદીને એમ કહેવામાં આવે છે. દ્રવ્ય ગુણને ભોગવે છે એટલે દ્રવ્ય ગુણનો, પોતાના દ્રવ્ય ગુણનો અનુભવ કરે છે. લોક શિખર પર બિરાજે છે, ત્રણ લોકનામાં તેમનું સ્થાન ક્યાં છે એમ જોવામાં આવે તો તે ત્રણેય લોકના ઉપર શિખર ઉપર બિરાજે છે, છેલ્લે બિરાજે છે. પછી આવે કોઈ ક્ષેત્ર નથી, જે સિદ્ધ શિલા નામનું છેલ્લું ક્ષેત્ર છે. એક ઘનરાજુ જેનો ક્ષેત્રફળ છે ત્યાં ઉપર બિરાજે છે, તેના ઉપર બિરાજે છે. ષડગુણી વૃદ્ધિહાનિ રૂપ અર્થ પર્યાય અને ચરમદેહથી કિંચિત ન્યૂન પ્રદેશોની આકૃતિ આકાશરૂપ વ્યંજન પર્યાયથી સહિત છે. સિદ્ધ ભગવાનની અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય બંનેનું આમાં એક જ વાક્યની અંદર વર્ણન છે, કે તેમની જે સર્વગુણોની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા વ્યક્ત થઈ છે તેમાં પણ ષડગુણ હાનિ વૃદ્ધિ રૂપ અર્થ પર્યાય છે. પૂર્ણ વ્યક્ત થઈ છે તો પૂર્ણ થઈ એટલે પછી અનંત પૂર્ણ થઈ, અનંત ગુણ, અનંતો વિકાસ થયો, અનંતો અનંતો, પણ એ ષડગુણ હાનિ વૃદ્ધિ રૂપ જે દોષ છે એની અનંત ગુણ હાનિ સર્વાંશ હાનિ ગુણની સર્વાંશ વ્યક્તિ પ્રગટ થવો એટલી મર્યાદા ખરી, નહીતર તો વસ્તુ અવસ્તુ થઈ જાય, બહાર જાય, મર્યાદાની બહાર જાય. એવી જે અર્થ પર્યાય છે એટલે ભાવ પર્યાય છે સર્વગુણોની, અને આકૃતિ છે એ છેલ્લું શરીર હોય છે. મનુષ્યમાં પણ અનેક ઊંચાઈનું શરીર છે, ઊંચાઈ અને ફળાય એમાં વિવિધતા છે. સર્વચરમ શરીરીઓને એક સરખા શરીર નથી, એ વધુમાં વધુ 500 ધનુષની કાયા હોય છે, શરીર હોય છે, ઓછામાં ઓછી 7 ફૂટની હોય છે. 7 ફૂટની અત્યારે તો બધા નીચે હોય છે, પણ અત્યારે અહીંયા કોઈ ચરમ શરીરી હતા નથી. ભગવાન મહાવીર સ્વામીનું છેલ્લું શરીર 7 ફૂટનું છે. એટલે એક ધનુષ કેમ કઈ તેનું માપ હું ધનુષના 500 ધનુષ લીધા છે ભગવાન આદિનાથનું, 500 કાયા છે ભરત ચક્રવર્તીનું, 500 ધનુષની કાયા છે. એક જ સમકાળમાં થયેલા છે. અહીંયા ઓછામાં ઓછું પછી આયુષ પણ ઘટતા ઊંચાઈ પણ ઘટતી જાય છે જેમ જેમ કાળ જાય છે. તો છેલ્લું જે ચરમદેહ એટલે છેલ્લો જે દેહ છે એનાથી થોડી ઊણી આકૃતિ હોય છે, ન્યૂન આકૃતિ હોય છે, પણ એ મનુષ્ય આકારે જ શુદ્ધ પરમાત્માના શરીરના પ્રદેશો એ આકૃતિ રૂપ છેલ્લે ડાલેમાં હોય છે. શ્રદ્ધા અપેક્ષાએ ભોગવવાનું, તો શ્રદ્ધાનું કામ તો શ્રદ્ધાનું છે, શ્રદ્ધાનું કામ શ્રદ્ધવાનું છે, અને વેદવાનું કામ જ્ઞાનનું છે. વેદવાનું કામ છે એ જ્ઞાનનું છે, ભોગવવાનું કામ ભોક્તૃત્વનું છે. બસ બાકી બધા ગુણો પોતપોતાનું કામ કરે છે, પણ એ જ્ઞાન વેદે છે, ભોક્તૃત્વ ગુણ ભોગવે છે, એમાં અનંત ગુણોને અને અનંત અને પોતાના દ્રવ્યના અનંત સામર્થ્ય, બસ અનંત ગુણોને અને દ્રવ્યના અનંત સામર્થ્યને એ વેદે છે અને ભોગવે છે. શ્રદ્ધા તો જે ચોથા ગુણ સ્થાને જે રીતે અભેદ થઈને શ્રદ્ધે છે આ હું, બસ એ પ્રકાર ચાલુ છે. શ્રદ્ધાનું કાર્ય જે પ્રકારે ચોથા ગુણ સ્થાને શરૂ થયું છે તે જ પ્રકારે સિદ્ધ દશામાં પણ આ હું એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ, નિજ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ, એ રીતે શ્રદ્ધાનું કામ ચાલુ છે. આ હું એમ કહેવાય છે તો એક વિકલ્પ છે એટલું કહેવાય છે, પણ એવું નહીં. જેમ કે અત્યારે પોતાને પોતાના મનુષ્યપણાની શ્રદ્ધા છે કે હું મનુષ્ય છું, તો એ નિર્વિકલ્પ છે કે સ્વવિકલ્પ છે? હું ફલાણો મનુષ્ય છું એવી શ્રદ્ધા નિર્વિકલ્પ છે, પર્યાયની શ્રદ્ધા છે ને, દ્રવ્યની શ્રદ્ધા નથી મિથ્યાત્મામાં, મિથ્યા શ્રદ્ધામાં. કે જે કર્મજનિત મનુષ્ય અવસ્થા છે એની શ્રદ્ધા છે એ પણ નિર્વિકલ્પ છે. એ કેવી રીતે કેમ નિર્વિકલ્પ એનું પરિણામ છે એ જરા સૂક્ષ્મ ઉપયોગ કરીને તપાસવું જોઈએ તો સમજાય એવું છે. સમજવું કે પોતાના ભાવનો પરિચય કરીને ઓળખીને સમજવું, આ સમજવાની સાચી પદ્ધતિ છે. વ્યાખ્યાથી સમજાય એના કરતા આ પ્રયોગથી સમજાય છે. વ્યાખ્યાથી સમજાય એ વિસ્મૃત થઈ જાય છે, પ્રયોગથી સમજાય એ ભૂલાતું નથી. કેમ કે એમાં જ્ઞાન ઘણું ઊંડું ઉતરીને નક્કી કરે છે, પ્રયોગમાં જ્ઞાન ઘણું ઊંડું ઉતરે છે.
નક્કી કરવો
ફરીથી પ્રશ્ન શું છે? આમ તો બે સાથે થાય છે, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થાય છે એમ કહી શકાય. ભાઈનો પરિણમવાનો સમકાળ હોવા છતાં જેવો જ્ઞાનમાં નિર્વિકલ્પ આત્મા જણાયો તેવો પ્રતીક થયો, જાણ્યા વિનાનું શ્રદ્ધાંત સસલાના સિંગડા સમાન છે. જેમ સસલાને સિંગડા હોતા નથી તેથી તે જ્ઞાનમાં જણાતા નથી, તેથી તેનું શ્રદ્ધાંત પણ થતું નથી, અને છતાં થાય તો તે આવું મિથ્યા શ્રદ્ધાંત છે, કલ્પનારૂપ છે. જણાયા વિનાનું શ્રદ્ધાંત કલ્પિત શ્રદ્ધાંત છે, કલ્પાયેલું શ્રદ્ધાંત છે, તે શ્રદ્ધાંત સાચું નથી. એટલે જ્ઞાનની મુખ્યતા છે, અને એ જ્ઞાનની મુખ્યતા હોવાથી હવે પછીનો અધિકાર જ્ઞાનાધિકાર જ આવે છે. તેમાં કહેશે શું? પાંચમી નીતિ છે, જ્ઞાન બધા ગુણોમાં મોટો ગુણ છે, એમાં અનંત ગુણ પ્રગટ જાણે છે. મોટો ગુણ છે, મોટો એટલે કેવડો મોટો? ક્ષેત્ર તો બધાનું સરખું છે, સર્વગુણોનું ક્ષેત્ર પૂરા બધા આખો આત્મપ્રદેશ છે, તેથી તેને મોટો ગુણ કહેવામાં આવે છે. શક્તિ તો બધા ગુણોની અનંતી છે, શ્રદ્ધા ગુણમાં સ્રશક્તિ છે, આનંદ ગુણમાં આનંદનું અનંત સામર્થ્ય છે, અસ્તિત્વમાં અસ્તિત્વનું અનંત સામર્થ્યમાં પ્રભુત્વનું અનંત સામર્થ્ય, અનંત ગુણમાં પોતપોતાનું અનંત સામર્થ્ય, જ્ઞાનમાં જ્ઞાનનું અનંત સામર્થ્ય. તો પછી એને શું કરવા મોટો કહેવો? કે તે પોતાને પણ જાણે છે ને બીજાને પણ જાણે છે. બીજા ગુણો પોતાને જાણતા નથી ને બીજાને પણ જાણતા નથી. આવી એક વિશિષ્ટતા જોઈને તેનું પ્રાધાન્ય ગણવામાં આવ્યું છે, અને પ્રાધાન્ય ગણવામાં આવ્યું છે એનું કારણ કે એનો ઉપયોગ વધારે છે. તેના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થાય છે, જ્ઞાનમાં જ સ્વસંવેદન થાય છે, અને આનંદ સુખ શાંતિ સ્વચ્છતા સ્થિરતા આદિ જ્ઞાનમાં જ જણાય છે કે આ બધું શું થાય છે, આત્માને કેવી રીતે થાય છે. તેથી તેને મોટો અથવા પ્રધાન ગુણ કહેવામાં આવે છે. જી માટે જ્ઞાન પ્રધાન છે. જ્ઞાન વિના વસ્તુ સર્વસ્વ નિર્ણય સ્વરૂપને ન જાણે માટે જ્ઞાન પ્રધાન છે. નિર્ણય પણ જ્ઞાન લક્ષણથી થાય છે, ઉપર લક્ષ્ય લક્ષણની ચર્ચા કરે છે, અને એ પછી સરવાળો માર્યો છે કે જ્યારે એ નિર્ણય કરે છે જ્ઞાનથી, અને જ્ઞાન લક્ષણથી નિર્ણય કરે છે, લક્ષણ પણ જ્ઞાન, નિર્ણય કરનાર પણ જ્ઞાન, તેથી જ્ઞાન પ્રધાન છે. બે વાત આવી, એક મોટો ગુણ છે અને એક જ્ઞાન પ્રધાન છે, બે વાત છે. કોઈ વિદ્વાનો એવી રીતે લઈ લે કે બધા ગુણો અનંત સામર્થ્ય ધરાવે છે, માટે કોઈ ગુણ નાનો મોટો નથી, બધા ગુણ સરખા. આપણે તો પ્રત્યેક ગુણને પોતાનું અનંત સામર્થ્ય છે, અને જે ગુણનું જેવું સ્વરૂપ છે એવું એનું સામર્થ્ય. પછી આ ગુણને મોટો ને આ ગુણને નાનો, અથવા આ ગુણ મુખ્ય ને આ ગુણ મુખ્ય નહીં, એમ શા માટે કહેવું? એમ કહેવા પાછળ પ્રયોજન રહેલું છે. પ્રયોજનની સિદ્ધિ થતી હોવાથી, પ્રયોજનની સિદ્ધિના દ્રષ્ટિકોણથી એને મોટો કહેવામાં આવે છે, પ્રધાન કહેવામાં આવે છે, તો તે યોગ્ય છે. એ રીતે સિદ્ધ પરમાત્માનું અર્થ પર્યાય અને વ્યંજન એટલે આકારરૂપ પર્યાય કેવી છે તે કહ્યું છે. કહ્યું છે કે એક પદ લીધું છે, મૌમ ગયો ગલી મુસીમે જારસ અંબર હોય, પુરુષાકારે જ્ઞાનમય વસ્તુ પ્રમાણો સોય. મૌમ એટલે મીન, મીન જે મીણ, મીણની પૂતળી હોય છે, મીણનું પૂતળું હોય છે, કોઈ બીબાની અંદર મીણને ઢાળે છે ત્યારે બીબું કાઢ્યા પછી એક કૂતરું રહી જાય છે તેમ રૂપી આકાશની જેમ, અંબર એટલે આકાશ, રૂપી આકાશની જેમ જ્ઞાનમય મૂર્તિ આત્મા દેહના પૂતગળો છૂટા પડી ગયા પછી સંયોગથી જે છેલ્લે ચરમ શરીરે જે પરમ ઔદારિક પરમાણુઓ હતા હરિયંત પરમાત્માને એ આયુષ્ય પૂરું થતા આકાશની અંદર વિખરાઈ જાય છે. જેમ કપૂર આકાશની અંદર પરમાણુ એના છૂટા પડીને વિખરાઈ જાય છે ત્યારે જે પહેલા ગોટી દેખાતી હતી કપૂરની એ દેખાતી નથી, એમ ભગવાનના પણ ચરમ શરીરના પરમાણુઓ આકાશની અંદર લોકની અંદર વિખરાઈ જાય છે અને એટલી જ્ઞાનમય મૂર્તિ આત્મા રહી જાય છે. થોડું અલ્પ સમય છે એનો, 14મા સ્થાનનો, ત્યારે તેમને વિદેહી જીવ કહેવામાં આવે છે. અરિયંત દશામાં સદેહી જીવ અને 14મા સ્થાનમાં વિદેહી જીવ કહેવામાં આવે છે. દેહ રહી છે એ સ્થાનમાં પાંચ અક્ષર બોલે એટલો કાળ જાય છે, એમ કરી છે. પછી એક જ સમયમાં 7 રાજ્યનું અંતર કાપીને, 14 રાજ્યો છે ને ઊંચાઈ, આખા લોકની ઉપર નીચે ઉત્તર દક્ષિણની લંબાઈ છે 14 રાજ્યો, એમાં મધ્યલોકમાં આ મનુષ્ય છે બરાબર મધ્યમાં, 7 રાજ્યો નીચે અને 7 રાજ્યો ઉપર લોક છે. એક જ સમયમાં 7 રાજ્યોમાં પહોંચી જાય છે. જે સમયે તેઓ અહીંયા છે તે સમયે જ એ 7 રાજ્યોના સર્વ આકાશના પ્રદેશે છે અને તે જ સમયે તે સિદ્ધાલયમાં છે, એમ એક જ સમયમાં પહોંચે છે. કેટલી ગતિ વિશિષ્ટ આત્મદ્રવ્યની છે. લોકો સ્થૂળ એવો પ્રશ્ન કરે છે કે જો આ શરીર હતું તો અહીંયા આત્મા ઘરેથી મંદિર આવ્યો બે પગ લઈને ચાલીને અથવા વાહનમાં બેસીને, પણ શરીર હતું, શરીર સાધન મળ્યું તો મંદિર સુધી અવાયું ને, નહીતર આત્માને જો શરીર ન હોત તો મંદિર કેવી રીતે આવત કાયલા વગર. કહે છે કે જો આ સિદ્ધ ભગવાનનો આત્મા શરીર વિના પગ વિના એક સમયમાં 7 રાજ્યો અંતરને કાપે છે, અસંખ્ય અબજ ગાળ થાય એક જ સમયમાં કાપે છે. એટલી તો ક્રિયાવતી શક્તિના પરિણમનની અનંતી શક્તિ છે. આમ તો અનંતી શક્તિ છે પણ લોકનું દ્રવ્ય લોકની બહાર જતું નથી એટલે ત્યાં રહી જાય છે. સંસ્કૃત શ્લોક પૂરા થાય છે ત્યાં લીધું છે. સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને સ્વસંવેદન ભાવરૂપ પોતાનું જે સ્વરૂપ છે એ જ્ઞાનમાં આવે છે. આ એક વાક્યમાં અરિયંત દેવના દર્શન કેવી રીતે કરવા એ સમજાયું છે. રૂઢિગત પ્રમાણે જો એમને એમ ચક્ષુ ઇન્દ્રિયથી ભગવાનની પ્રતિમા જોઈ આ મહિમા અને આ ભાયગા એ દર્શન કરવાની પદ્ધતિ નથી. જેમ ઘણા ઝડપથી ખાઈ લે ને તો માણસ શું કહે છે કે ભાઈ લુસલુસ ખાય છે, શું કહે છે, એમ ભગવાનના દર્શનનું પણ પતાવે, જલ્દી પતાવો કામ છે, હવે પતાવો જલ્દી આ એ વચમાંથી એવી રીતે નથી. એમની જે મુદ્રામાં સ્વસંવેદન વ્યક્ત છે આ એક વિશિષ્ટતા છે જીવ મુદ્રાની, કે પરિપૂર્ણ સ્વસંવેદનમાં છે. અરિયંત પરમાત્માને પૂર્ણ સ્વસંવેદન, અનંત સ્વસંવેદન છે. અંદરમાં આત્મામાં અનંત સ્વસંવેદન હોવાથી એમની મુખાકૃતિ ઉપર એ ભાવ પ્રસિદ્ધ છે. તો દર્શન કરનારને પોતાનું સ્વસંવેદન રૂપ સ્વરૂપ છે એ ત્યાંથી સીધું લક્ષમાં આવે છે. સ્વસંવેદન એ કહી શકાય એવી ચીજ નથી, પૂરેપૂરે કથન ચિત્તવાય સ્વસંવેદન શબ્દ આવ્યો જ એનું કથન થઈ ગયું, પણ એ તો સંકેત માત્ર છે. જે ભાવરૂપ સ્વસંવેદન છે એના શબ્દ તો સંકેત માત્ર જ છે, બાકી એનો જે ભાવ છે એ લગભગ કર્યા વિનાનો રહી જાય છે, એ કિંચિત જ કહેવાય છે, કથંચિત જ વક્તવ્ય છે, બાકી અવક્તવ્ય પ્રધાનપણે અવક્તવ્ય છે. તો એને કહેવા માંગે કોઈ, એનું વર્ણન કરવા માંગે તો એ સ્વસંવેદન સમજાવવું મુશ્કેલ છે, પણ જીનમુદ્રા દ્વારા એ સ્વસંવેદન દેખાડવું એ સહેલું છે. એટલે કહેવાય છે એના કરતા, સ્વસંવેદનનું સ્વરૂપ કહેવાય છે એના કરતા સ્વસંવેદનનું સ્વરૂપ દેખાડાય છે વધારે. જેમ કોઈ નાના છોકરાને શીખડાવે કે જો બિલાડી કોને કહેવાય, તો કે બિલાડીને ન સમજતો હોય, તો બિલાડીની કૂતરું કે બિલાડી સાચી બિલાડી એને દેખાડે, આને બિલાડી કહેવાય, પછી ભૂલે એને બિલાડીનું વર્ણન કરે કે એની આંખ આવી ભૂરી હોય, એને ચટાપટા હોય, એની ઊંચાઈ 1.5 ફૂટની હોય, 4 પગ હોય, પૂંછડી હોય, નાના આપણા કાન હોય, ફલાણું હોય, તો હજી ન ઓળખે, પણ એને બિલાડીનું સ્વરૂપ નહીં સમજાય, પણ બિલાડી એને બરાબર સામે દેખાડે તો પ્રત્યક્ષ. તો સ્વસંવેદન જેને સમજવું હોય એને જીન પ્રતિમાના દર્શન કરવા, જે જીન પ્રતિમાનો નિષેધ કરે છે એ સ્વસંવેદનનો નિષેધ કરે છે, એમ છે, એમ એમ આવે છે. એટલે અનાદિથી આ પરંપરા ચાલી છે જીન માર્ગને વિશે જીન પ્રતિમાની સ્થાપનાનો. કેમ કે કેટલાક સૂત્રો એવા છે કે જ્યાં પ્રત્યક્ષ જીનેન્દ્રના દર્શન ઉપલબ્ધ નથી બહુ લાંબા કાળ સુધી. ભગવાન મહાવીર સ્વામી ગયા પછી 84,000 વર્ષ સુધી કોઈ અરિહંતના સાક્ષાત દર્શન સંભવ નથી આ ભરત ક્ષેત્રને વિશે. પછી પહેલા તીર્થંકર મહાપદ્મ ભગવાન શ્રેણીક મહારાજ થશે, ત્યારે પ્રથમ અરિહંતના દર્શન આ ભરત ક્ષેત્રને થશે. એ આદિનાથ છે, આવતી 24 ના એ આદિનાથ છે. તો ત્યારે વચ્ચેના 84,000 વર્ષમાં શું, તો જીન પ્રતિમા એ એક જ દર્શન, અરિહંતના દર્શનનું એ એક જ સાધન છે. એક દિવ્ય ધ્વનિ સિવાય આ બે હુબ મૂર્તિ જીનેન્દ્રની જે મૂર્તિ છે અને તે સ્વસંવેદન સ્વરૂપ એવા પોતાના ભાવને વ્યક્તપણે દેખાડે છે, દર્શાવે છે, તેથી કથન કરતા પણ એની અંદર પરમાર્થનું વધારે પ્રયોજન રહેલું. એટલે એ દુનિયાએ, એટલે જ્યાં સ્વસંવેદનના વિષયને લાગે વળગે છે ત્યાં, અથવા આત્મ સ્વરૂપને દર્શાવવાનું પ્રયોજન છે ત્યાં, શાસ્ત્ર કરતા પણ જીન જ્ઞાનેન્દ્ર મૂર્તિ છે એ વિશેષ નિમિત્તભૂત છે. એમ નિમિત્તનો વિવેક કરવો તે આત્માનો વિવેક કરવા બરાબર છે. પરમાનુસારમાં એ વાત કીધી છે, નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે, એવી વાત નથી સાહેબ, એવા શબ્દો આવ્યા છે. અન્યને માનવા લાગી જાય છે ને, સત્યાવીસ છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રત્યુ હોવાથી અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરવામાં આવે છે. એ જ વાલા સગા છે, માણસ પોતાના પરિવારને સંભાળે છે ને. દીકરો અમેરિકા ગયો હોય, એ અહીંયા છે, આમ કરતો હશે, ત્યારે નોકરી કરવા ગયો, ત્યારે ઓફિસમાં બેઠો હશે. આ એ જ વાલા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, એમ ધર્મમાં ઇષ્ટ એવા સિદ્ધો અર્યંતો જિનબિંબો વગેરેની દિગંબર શાસ્ત્રો વાંચીને પણ માટે અનંત સંસારી છે. એ અનંત સંસારી છે જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી, તેને આત્માનું માહાત્મ્ય તો આવતું જ નથી, પ્રશ્ન જ નથી. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. આવા શબ્દો પડ્યા છે લોકોએ, તો એવી અફવા ઉડાડેલી છે કે કાનજી સ્વામી નિમિત્તને માનતા નથી, આવી અફવા ઉડાડે છે. આ એમનું જ વચન છે, કેટલા વખત પહેલા લખાઈ ગયું છે કે કુદરતી અહીંયા આવી ગયું છે કે અહીંયા તો નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય વિવેક આવ્યા વિના રહેતો નથી. સ્વરૂપ દ્રષ્ટિ થઈ હોય તેને નિમિત્તનો વિવેક યથાયોગ્ય નિમિત્તનો વિવેક આવ્યા વિના રહે નહીં. પરમાનંદ સાથ છે 827 માં બોલ છે. લોકો નિશ્ચયની મુખ્યતા કરે છે અને આ વ્યવહારની વાત છે એમ કરીને ઉડાવે છે. એ લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે અને તે વ્યવહારને પણ સમજતા નથી, અને તેથી તે નિશ્ચય અને વ્યવહાર બંને ભૂલ્યા છે. એક એનો હાજુ નથી. આ વાત છે. આત્મ સ્વરૂપને દેખાડવાનું સામર્થ્ય, વાણીમાં પણ આત્મ સ્વરૂપને દર્શાવવાનું સામર્થ્ય, એ કુદગળ જ છે ને. એ પણ કુદગળ જ છે. વાણી શું છે? વાણી કુદગળ છે. જ્ઞાની આત્મ સ્વરૂપને દર્શાવે છે, તો દર્શાવે છે એમાં માધ્યમ શું છે? વાણીમાં આત્મ સ્વરૂપની વાર્તા કહેવાનું સામર્થ છે, તેથી વાણીને પણ વ્યવહારે પૂજ્ય ગણવામાં આવે છે. એનું પ્રયોજન જ્યાં લાગે ત્યાં તો ઢેર્યા વિના જીવ રહે નહીં. જ્યાં પ્રયોજન લાગે ત્યાં જીવ ઢેર્યા વિના રહે નહીં. એ પૂગળની વાણીમાં જે આત્માને દર્શાવવાનું પ્રયોજન છે, તો પરમાર્થની પ્રાપ્તિ વાળો જીવ ક્યાંય નમે છે. આ વાણી છે એ મારા માટે પૂજ્ય છે, એ પણ પૂજગળ છે. અને ભગવાનની જે જિનમુદ્રા આકૃતિ જે પૂજગળ હતી તે પણ પૂજગળ જ છે. છતાં પણ આત્મ સ્વરૂપને દર્શાવવાની એના માં શક્તિ રહેલી છે. નિમિત્તત્વ છે, ત્યાં નિમિત્તપણું છે, તો એ વધારે સારી રીતે દર્શાવે છે. મૂર્તિમંત રીતે દર્શાવે છે. પુસ્તક છે તે કેટલી ખોટી અફવા હતી કે નિમિત્તને માનતા નહોતા. અહીંયા કહે છે કે જે રીતે એ નિમિત્તને માનતા હતા એ કોઈ અલૌકિક પદ્ધતિ હતી. તથ્યમાં લીધું છે એમાંથી, અને આખા હિન્દુસ્તાનમાં એનો પ્રચાર થયો છે, અને સારા સારા વિદ્વાનો હલી ગયા છે આ ગુરુદેવની આ વાત ઉપર. તો એમ જ છે, એ તો ખોટી અફવા. લોકોને નિમિત્તાધીન દ્રષ્ટિ ઘણી છે એટલે એની શ્રદ્ધા ઉપર, તમારી શ્રદ્ધા ઉપર આ પ્રહાર કરનારા છે, તમને વેદના દેનારા છે, રજાવનારા છે, એમ ગણીને દૂર ભાગે. એવું એક જાત મલિન નીતિ હોય છે. રાજકારણ છે ને એવું મલિન છે, રાજનીતિનો વિષય છે. કોઈ પણ મહાપુરુષ વિશે, ગુણવાન વિશે એવી મોટી ખોટી અફવા ઉડાડી દે કે પછી લોકો એનાથી દૂર જ રહીએ. કેટલાક અયોગ્યતા વાળા, બાકી તો જે ઓળખે છે, સમજે છે, એને તો એ કાંઈ કામમાં આવતું નથી. કોઈ એક વર્ગને એ રોકી રાખે છે એટલે એ પણ બને છે, એવો પ્રકાર પણ બને છે. મિત્રાજપતિમાં છે ને સૂર્યકૃતિ એવો ત્યાં કોઈ શબ્દ નથી. પ્રશસ્તિ ઉપર સૂર્યકૃતિ નામનો કોઈ શબ્દ નથી. ભાવિ તીર્થંકર નામનો શબ્દ છે. જ્યાં ચિહ્ન હોય, લક્ષણ હોય, ત્યાં ભાવિ તીર્થંકર છે. તો ભાવિ તીર્થંકર કેટલા થવાના? કેટલા થવાના? અનંત થવાના. તો એક ભાવિ તીર્થંકરની સ્થાપનાનો નિષેધ કરે તે અનંત ભાવિ તીર્થંકરનો નિષેધ કરે છે. આ તો એક પ્રતીક છે. અનંત ભાવિ તીર્થંકરોનો એકમાત્ર પ્રતીક છે સ્થાપના. તો એકના નિષેધમાં અનંતનો નિષેધ છે. આ મોટી વાત છે, નાની સુની વાત નથી. આગમ વિરુદ્ધ છે તો લોકોને તો ભડકાવવા માટે કઈક અફવા તો જોઈએ જ ને. કેમ ગુરુદેવ માટે ભડકાવ્યા કે આ નિમિત્તને માનતા જ નથી, એમ ભડકાવ્યા કે આગમ વિરુદ્ધ છે. આગમ તો પછી આગમ વિરુદ્ધ કેનારે પૂરા હોય છે. પંડિતોમાં એક પંડિત એવો બતાવો કે ઉપલબ્ધ આગમ બધા વાંચ્યા હોય એવો એક પંડિત દેખાડો, છે કોઈ? જે જૈન દર્શનના જે આગમ છે એ આગમનો બહુ જ અલ્પંશ વિદ્યમાન છે. એક તો બહુ ભાગ વિચ્છેદ ગયેલો છે, આગમનો બહુ ભાગ તો વિચ્છેદ ગયેલો છે. એટલે વિચ્છેદ ગયો છે એમાં શું છે ને શું નથી એ તો કોઈનો વિષય રહ્યો નહીં. હવે જે અલ્પાંશ રહ્યો છે, અત્યંત અલ્પાંશ છે, એને પણ કોઈ બધાએ બધા જ વાંચ્યા હોય એવી એક વ્યક્તિ સંપ્રદાયમાં નથી. તો જાણ્યા વિના કહેવું, વાંચ્યા વિના અને જાણ્યા વિના કહેવું એ કેટલું પ્રમાણિક છે? એ તો જરાય પ્રમાણિક નથી. એમ કહેવું એ પ્રમાણિક નથી, અપ્રમાણિક વાત છે. સત્નો વિરોધ કરે દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ, તો એની ગતિ એવી જ છે, માઠી ગતિ છે, બહુ માઠી ગતિ છે. અહીંયા તો વિષય ચાલે છે વિતરાગ દેવનો, એથી વધારે વિશિષ્ટ છે મુનિરાજનું જે સ્વસંવેદન છે, એથી જીવંત છે પ્રતિમાજી કરતા પણ. અષ્ટપાહોરમાં, દર્શન પાહોરમાં એ વિષય ઉપાડ્યો છે કુનકુન ભગવાને. જે ભાવલિંગી મુનિ છે એ બિલકુલ જીન સ્વરૂપ છે, એના જે બાહ્ય કુદરો છે એવા જ શાંત છે મુનિરાજના, એટલી જ બાહ્ય શાંતિ છે. એટલે ગુરુદેવ તો એમ કહેતા કે હાલતા ચાલતા સિદ્ધ જોવા હોય તો આ મુનિ છે. અરિયંત નહીં પણ સિદ્ધ કીધા, એ પણ જો મુનિરાજ ભાવલિંગના દર્શન થાય તો પણ એ સ્વસંવેદન વધારે સમજાય છે, આત્માનું સ્વરૂપ વધારે સમજાય છે. તેથી અહીંયા ગુરુની વાતમાં એ વાત એમણે લઈ લીધી. ગુરુની જ્યાં વાત ચાલે ને ત્યાં કહે છે કે બોલ્યા વિના પણ આત્મ સ્વરૂપને દર્શાવે છે, એવી વાત આવી છે. એક બે ત્રણ ચોથી લીટી છે ઉપરથી. શાંત મુદ્રાધારી ગુરુ મુદ્રા વચન બોલ્યા વિના જ મોક્ષ માર્ગ ને એટલે સ્વસંવેદન ને દર્શાવે છે એવા શ્રી ગુરુ સર્વદોષ રહીત તેમની ભક્તિ કહી છે. કહી છે એટલે બોધિ છે, ઉપદેશી છે. અને તેમની ભક્તિ મુક્તિનું કારણ જાણીને બીજા જીવો કરે છે. આમ બેન ભક્તિ મુક્તિનું કારણ છે, ભક્તિ રાગ છે ને એની. અહીંયા જ્ઞાનરૂપ ભક્તિ મુક્તિનું કારણ છે, રાગરૂપ ભક્તિની વાત નથી. જેમનું મુદ્રામાં સ્વસંવેદન વ્યક્ત છે તેનાથી પોતાને સ્વસંવેદન અંતર્મુક્તિનું ગુણમાર્ગના દર્શન થાય છે, તેથી તે મુક્તિનું કારણ છે. એ મુદ્રાનો વિષય લીધો છે ત્યાં પણ. શાંત મુદ્રાધારી ગુરુ મુદ્રા આમ લીધું છે. સ્વસંવેદન છે ત્રણેય જગ્યાએ, સ્વસંવેદન છે માત્ર. બહુ મજાનો વિષય આવી ગયો. આમ શાસ્ત્રો વાંચી વાંચીને જીવ મહેનત કરે કે આત્માનો અનુભવ ને સ્વસંવેદન કેવું હશે. આ કહે છે કે કેવું હશે એ તારે સાંભળવું ને વાંચવું છે, એના કરતા તું જોઈ લે એવું છે. આ દેખાડેલું છે, દેખાડવામાં આવે છે અને તેથી વધારે સમજવામાં આવે છે. પણ મારમાં કોઈ ગુસ્સે થાય તેનો ભાવ પકડે છે કે નહીં? અરે ગુસ્સે ન થાય અને હું વળીએ તો એનો ગુસ્સો પકડી લે. ત્યાં ભાઈ ગુસ્સે થઈ ગયા તો બોલતા નથી ને, બોલાવશો
નહીં.
એવું એવું મુખની રેખા ન ફરે પણ સહેજ આંખ ફરે ને ત્યાં ખબર પડે આંખ ફરી છે. ધ્યાન રાખજો. તો આ તો પરિપૂર્ણ સ્વસંવેદન ને પરિપૂર્ણ અંતર્મુખ થઈ ગયેલા એવી એમની મુખાકૃતિ એ એમના ભાવને બરાબર સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. એવા દેવને જાણે ત્યારે સ્વરૂપ અનુભવ થાય છે. આવા દેવને, વિતરાગ દેવને જાણે ત્યારે સ્વરૂપ અનુભવ થાય છે. છેલ્લું વચન છે ઇતિ દેવાધિકાર. આ રીતે દેવ અધિકાર સંપૂર્ણ છે. એ સિદ્ધ ભગવાનનું વર્ણન કરતા નીચે સિદ્ધ ભગવાનની પંડિત ભૂધરદાસ કૃત જન્મ શતક છે એટલે 100 એની અંદર પદ છે, એમાંથી કેટલાક પદનું ઉદાહરણ કરેલું છે. ધ્યાન હુતાશન મેં અરી ઇંધન જોક દેવ ઋતુ રોક નિવારી શોક હર્યો ભવિ લોકન કોવર કેવલ જ્ઞાન મયુખ ઉધારી લોક અલોક વિલોક ભયે શિવ જન્મ જરામૃત પંખ પખારી સિદ્ધન થોક વસે શિવ લોક તિને પગ ધોક ત્રિકાલ હમારી. બે પદ લીધા છે અહીંયા, એક પદ ચાર લીધું પૂરું થાય છે. તીર્થ નાથ પ્રણામ કરે તિન કે ગુણ વર્ણન મે બુદ્ધિહારી મોમ ગયો મુલી મનસમ જાળ રહ્યો તમ વ્યોમત દાકૃતિ ધારી લોક ગયેર નદીપતિ નીર ગયે તીર તીર ભય વિકારી સિદ્ધન થોક બસે શિવ લોક તિને ભગત ભગત વિકાલ અમારી સ્તુતિ કરે છે ભક્તિ કરે છે ધ્યાન ઉતાસન મેં ધ્યાન રૂપી અગ્નિ ઉતાસન કરે છે કે નહીં મુક્તિ હોળી ઉતાસન એટલે હોળી ધ્યાન રૂપી અગ્નિમાં હરિરૂપી ઈંધન નાખ્યા દોષના ને લાકડા બનાવીને નાખ્યા બાળી નાખ્યા દોષને બાળી નાખ્યા હરિ એટલે દુશ્મન પોતાના દોષથી પોતાના દુશ્મન છે એવા દોષોને જેણે ધ્યાનરૂપી અગ્નિમાં બાળ્યા છે અને અંતર્મુખ જે ઝૂકી ગયા છે અને જેણે દુશ્મનને રોકી લીધા છે નિવાર્યા છે દુશ્મનને શોક હર્યો ભવ્ય લોકનકો અને ભવ્ય લોકોનો જેણે શોક હરી લીધો છે દુઃખ હરી લીધા છે અને જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે લોક અલોક માંથી ચાલીને જે વિલોકમાં ગયા છે એટલે સિદ્ધ પદમાં ગયા છે સિદ્ધાલયમાં ગયા છે અને જન્મ જરા મૃત્યુની પાંખ જેમણે પખારી એટલે નાશ કરી નાખી છે પાંખથી ઉડીને જાય ને એ બધી પાંખથી એને પર થઈ ગયા છે એવા જે સિદ્ધનો થોક બસે સિદ્ધનો સમૂહ થોક એટલે સમૂહ અનંત સિદ્ધનો સમૂહ શિવલોકમાં એટલે સિદ્ધાલય ઉપર વસે છે તેવા સિદ્ધ પરમાત્માઓને આ ચરણે હું ત્રણેકાળ નમસ્કાર કરું છું તિન્ને પદ એટલે તેમના ચરણમાં હું નમસ્કાર ધોક એટલે નમસ્કાર કરું છું વંદન કરું છું ત્રણેકાળ સદાય નમસ્કાર કરું છું તીર્થનાથ પ્રણામ કરે એવા જે તરવામાં નિમિત્તભૂત છે એમને પ્રણામ કરીએ છીએ કે જેમના ગુણ વર્ણનમાં બુદ્ધિ છે એ હારી જાય છે થાકી જાય છે એટલા ગુણ છે ને એવા એવા ગુણ છે કે છદ્મસ્ત જીવની બુદ્ધિ છે એ તૂટી પડે છે હારી જાય છે મોમ ગયો ગલી ભૂસી મંજાર એ જે ઉપર લીધું કે જેમ મીણ છે એ મીણની પૂતળી રહી જાય છે તેમ આકાશની અંદર દેહની આકૃતિ કદાકૃતિ એટલે દેહની આકૃતિ આકાશને વિશે રહી જાય છે એવા જે અવિકારી છે જે તરી ગયા છે તીર 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 ભયે તરી ગયા છે લોક ગહીર નદીપતિ નીર જેમ કોઈ નદી પાર કરી જાય છે એમાં આખા ભવ સમુદ્રનો પાર કરી ગયા છે તરી ગયા છે એવા જે આખા લોકના સર્વ સમૂહને તરીને ઉપર જનારા જે સિદ્ધ સમૂહ છે તેમના ચરણમાં અમારો ત્રણે કાળે નમસ્કાર છે એમ બે પદમાં પંડિત ભૂધરદાસજીએ સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરી છે જ્ઞાન અધિકાર કહે છે અથ જ્ઞાન અધિકાર અથ અથ શબ્દ એટલે હવે હવે એમ કહેવું છે અને હવે એમ કહેતા એ સંબંધીની જે જિજ્ઞાસાને ત્યાં ઉત્પન્ન કરવામાં આવે છે અથ કહેતા હવે હવે જ્ઞાન અધિકાર જ્ઞાનમાં શું કહેવું છે જ્ઞાન એટલે શું કહેવું છે અધિકાર બહુ નાનો છે પણ મુખ્ય મુદ્દાના બધા મુખ્ય મુખ્ય બધા મુદ્દા એમાં લઈ લીધા છે જ્ઞાન લોકાલોક સકળ જ્ઞીને જાણે કેમ કે નિશ્ચયથી જેનું જાણવાનું સ્વરૂપ છે એવી જ્ઞાનની શક્તિ છે પહેલી જ વાત એ લીધી કે જે કેવળ જ્ઞાનમાં લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે જે જ્ઞાનમાં લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે એવા પોતાના નિમ સામર્થ્યથી જે લોકાલોકને જાણે છે એ જ્ઞાનનું સ્વરૂપ છે, સર્વજ્ઞ પણ એ જ્ઞાનનું સ્વરૂપ છે એમ કહેવાય. સર્વજ્ઞ શક્તિ એ જ્ઞાનનું સ્વરૂપ છે. એ સંસાર અવસ્થામાં અજ્ઞાન રૂપ થઈ છે, સંસાર અવસ્થામાં તે જ્ઞાન શક્તિ છે, તે બિડાઈ ગયેલી છે, અને મિથ્યા જ્ઞાનના કાળમાં તો તે વિપરીત રૂપે પણ જેટલો ઉઘાડ છે એ વિપરીત રૂપે પણ કામ કરવા લાગે છે. તો પણ સંસાર અવસ્થામાં અજ્ઞાન રૂપ થયેલી જે જ્ઞાન શક્તિ છે તે પણ શક્તિ જતી નથી, તો પણ નિશ્ચયથી આત્મામાંથી તે શક્તિનો નાશ થતો નથી. અથવા જાણવું એવી જે શક્તિ એ ચાલી જતી નથી. એટલે એમણે આગળ કહેશે કે જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં શક્તિને જોતો, શક્તિને જોવી. ચેતના પરિણામ ચેતન દ્રવ્યમાં લીન થતા જ્ઞાન જ્યોતિનું અચળ પદ ઉદ્યોગ થાય છે. એક દેશ ઉપયોગ શુદ્ધ કરીને સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે જાણે, ત્યાં શક્તિ વ્યક્ત છે. જાણવાની શક્તિ છે તો જણાય છે, શક્તિ વ્યક્ત થઈ છે એમ કે જાણે છે, એમાં જાણવાની શક્તિ વ્યક્તિ પામી છે. તો વ્યક્તિમાં વ્યક્તિ પણ છે અને વ્યક્તિમાં શક્તિ પણ છે એમ કેવું છે. શક્તિ શક્તિ રૂપ છે અને ભલે વ્યક્તિ રૂપ નથી તો પણ શક્તિ ત્યાં છે. તો તે જ્ઞાન દ્વારમાં શક્તિને જાણવી એમ કહ્યું. એ શક્તિને જાણતા એનું અનંત સામર્થ્ય છે એ ઓળખાય છે, અને અનંત સામર્થ્ય ઓળખાય છે ત્યારે એ જે જ્ઞાન શક્તિનું અનંત સામર્થ્ય નથી ઓળખાતું, પણ અનંત ગુણનું સામર્થ્ય આખું દ્રવ્ય ઓળખાય જાય છે. આવું ઓળખાણ માટે બને છે જ્ઞાન ઉપયોગ દ્વાર, એટલે દરવાજો ઉપયોગ. જ્ઞાન દ્વારમાં એ દરવાજો છે જ્યાંથી દાખલ થવું છે તમારે. એવું આત્મ સ્વરૂપમાં દાખલ થવાનો દરવાજો ક્યાં? કે જ્ઞાન દ્વાર છે ત્યાં. એમ જ છે, પોતે ને પોતે એટલે તો અભેદ થઈ જાય છે ને, એટલે વચ્ચે વિકલ્પ નથી રહેતો. બે હોય તો વચ્ચે વિકલ્પ રહે કે આનું આ, પણ આનું આ નથી, પોતે જ છે, એટલે અભેદ થઈ જાય છે, નિર્વિકલ્પ થઈ જાય છે. એનું કારણ એ છે. કેવી કેવી વાતો લખી છે. શું કહે છે કે ભલે સંસાર અવસ્થામાં લોકાલોકને જાણવાની જે શક્તિ છે ત્યાં પરિણમન અજ્ઞાન રૂપ થયું છે. શક્તિ સંસાર અવસ્થામાં અજ્ઞાન રૂપ થઈ છે એટલે થઈ છે, એટલે પરિણમી છે. પરિણમન અજ્ઞાન રૂપ થયું છે તો પણ નિશ્ચયથી નિજ શક્તિ ત્યાં જતી, શક્તિનો નાશ થતો નથી ત્યાં. જો તમારે શક્તિ જોવી હોય તો શક્તિને જોવાનો દૃષ્ટિકોણ લંબાવો તો જોઈ શકાય એવું છે. જ્ઞાન દ્વારમાં છે, વજૂદ છે, હાજર છે, સદાય હાજર છે. પાછું એમ નથી ક્યારેય નથી એવું નથી, એટલે તો એને કારણ પરમાત્મામાં નાખ્યા છે. નિયમસારમાં સદાય હાજર છે. તમે ઊંઘી ગયા હો તો તમારો કોઈ દરવાજો ખટખટાવે, હા કરો, ઉઠો ઉઠો, તો તમે ઊંઘતા હોય તો પણ જાગી જાઓ. પણ જો તમે ન જાગો તો હાકલ ખખડાવનારો થાકીને આવ્યો જાય, ગયો જાય, કે હવે આપણે આ ક્યાં સુધી આને કોઈ ખખડાવ્યા કરવું, આ તો ઉઠે એમ નથી. પણ આ કારણ પરમાત્મા છે એ સદાય તમારી હાકળ ખખડાવે છે. જાગો 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 જાગો, દરવાજો ઊભા છે બરાબર, દરવાજો ખોલે એટલી વાર છે સીધા પરમાત્માના દર્શન થાય. અને એ હાકળ ખખડાવ્યા જ કરે છે, અલાર્મ જેને કહીએ, નથી કહેતા માણસ, કોન્શિયસ બાઇટ કરે છે આમ ન કરવું જોઈએ. આત્મા અંદરથી એમ કહે છે કે આમ ન કરવું જોઈએ, પછી વૃત્તિ કાબુમાં ન રહે ને માણસ કરે બીજી વાત છે. પણ એને અંદરથી નિર્દોષતાનો ઘંટાળો ચાલુ જ છે, એને નિષેધ કર્યા જ કરે છે, એની શક્તિ એને જગાડ્યા જ કરે છે. અને સદાય કારણપણે આ તત્વ ઊભું છે. પરમાત્મ તત્વ સદાય કારણપણે ઊભું હોવાથી એને કારણ પરમાત્માની અંદર. બહુ એવો સુંદર દ્રષ્ટિકોણ અપનાવ્યો છે શાસ્ત્ર કરતા આચાર્યજીએ કે પારિણામિક ભાવને કારણ પરમાત્મા તરીકે લીધા છે, શક્તિરૂપ સ્વભાવને કારણ પરમાત્માનું નામ આપ્યું છે. આમ તો એ ધ્રુવ હોવાથી ન તો કાર્ય છે કે ન તો કારણ છે નિશ્ચયથી, પણ છતાં એક દ્રષ્ટિકોણ એવો લાગુ કર્યો છે સમજાવવા માટે અથવા અંતર્મુખ વળવા માટે કે જો ભાઈ આ કારણ પરમાત્મા સદાય તારા દરવાજે ઊભા છે આવીને અને તારો દરવાજો ફખડાવે છે, ખોલ તું એકવાર ખોલ તો તને પરમાત્માના સાક્ષાત દર્શન થાય એવું. આવી શૈલી લીધી છે નિયમ સાથે. એક જ છે તે સંસાર અવસ્થામાં અજ્ઞાનરૂપ થઈ છે તો પણ નિશ્ચયથી નિજ શક્તિ જતી નથી. જેમ વાદળ ઘટાના આવરણથી સૂર્યનું તેજ જતું નથી તેમ જ્ઞાનાવરણથી કાંઈ જ્ઞાન જતું નથી. અવસ્થામાં ભલે આવરણ જાય પણ એની શક્તિ ચાલી જતી નથી. આવરણ અવસ્થાને હોય, શક્તિને આવરણ થઈ શકતું નથી એમ કહેવું.
જય મહાદેવ.